समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा निर्जरा अधिकार मा गाथा 204 चाले छे। आ गाथा नो अर्थ भावार्थ टीका एना उपरना प्रवचन ए बधुं आपणे कर्युं छे। हवे आ गाथा उपर ना प्रवचन माथी छेल्ला केटलाक अंश बाकी रह्या छे ए आजे आपणे लईशुं। प्रवचन रत्नाकर भाग 7 पान नंबर 182 एमां सौथी नीचेना पेरेग्राफमां कहे छे कि परमार्थ वचनिकामां कह्युं छे के ये त्यागरूप तो पोताना द्रव्यनी अशुद्धता ज्ञेय विचार रूप अन्य षट द्रव्य स्वरूप उपादेय आचरण रूप पोताना द्रव्यनी शुद्धता। परमार्थ वचनिका मोक्ष मार्ग प्रकाशक मां छेल्ले आवे छे अने एमा आ त्रण वात एक साथे कहेवामां आवी के हे त्यागरूप छोड़वा रूपे शू छे तो के पोताना द्रव्यनी अशुद्धता ए हे એટલે છોડવા રૂપે છે એટલે ત્યાગરૂપ છે। જ્ઞેય વિચાર રૂપ જે જ્ઞાન કરવા લાયક છે વિચાર કરવા લાયક છે તે શું છે તો કે અન્ય ષટ દ્રવ્ય સ્વરૂપ બીજા દ્રવ્યોનું સ્વરૂપ જેવું છે તેવું યથાર્થ પદાર્થોનું જેમ છે તેમ સ્વરૂપને જાણવું અને ઉપાદેય આચરણરૂપ શું છે તો કે પોતાના દ્રવ્યની શુદ્ધતા પોતાનું દ્રવ્ય શુદ્ધ છે એ જ ઉપાદેય છે એ જ આચરણરૂપ છે। આ ત્રણ વાત એક સાથે પરમાર્થ વચનિકામાં કરવામાં આવી એ વિશે અહીંયા ગુરુદેવ કહે છે કે આચરણરૂપ શુદ્ધતાને ઉપાદેય કહી છે આચરણરૂપ શુદ્ધતાને ઉપાદેય કહી છે એ જ એકમાત્ર ઉપાદેય છે બીજું કાંઈ ઉપાદેય નથી। કેમ કે ભાષભાન તો શુદ્ધતામાં થાય છે માટે શુદ્ધતાને અહીં ઉપાદેય ગણી છે। અશુદ્ધતાને એ ત્યાગરૂપ કહી છે। જ્યાં સુધી પૂર્ણ વિતરાગ સ્વરૂપનો ન થાય ત્યાં સુધી સાધકને પર્યાયમાં અશુદ્ધતા તો છે પણ એ અશુદ્ધતા એ છે એ ત્યાગવા રૂપ છે। અજ્ઞાનીને આ અઘરું લાગે છે પણ શું થાય વ્યવહાર વ્યવહારના સ્થાનમાં છે એટલે કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એ કંઈ હાજરેલો પ્રયોજનવાન હોય નહીં વ્યવહારનું આલંબન હોય નહીં। શુદ્ધ ભાવ છે એ જ માત્ર આગરેલો પ્રયોજનવાન છે એ જ ઉપાદેય છે બીજું કાંઈ ઉપાદેય નથી। શું ઉપાદેય છે શું હેય છે એનો સ્પષ્ટ જ્યાં સુધી ખ્યાલ ન હોય તો બધા ગૂંચવાળા થાય અને શાસ્ત્રોના અર્થ કરવાની બરાબર સમજ પડતી ન હોય એટલે પછી ક્યાંક કોઈક અપેક્ષાએ વાત કરવામાં આવી હોય એને પકડી અને એને ધર્મ માને। આ બધા ગૂંચવાળા ઓછા કરવા હોય તો આ વાતને બરાબર સમજવી જોઈએ કે હે શું છે ઉપાદેય શું છે અને જાણવા જેવું શું છે ત્રણેય વાત અહીંયા એક સાથે પંડિતજીએ કરી છે એ વાત ગુરુદેવે અહીંયા સમજાવી કે ભાઈ એ વ્યવહાર તો હોય પણ એ વ્યવહાર વ્યવહારના સ્થાનમાં હોય ત્યાં જ શોભે છે. એ વ્યવહારને ઉપાદેય કરીએ, એને આચરવા લાયક કરીએ તો એ વાત બરાબર રહેતી નથી. વ્યવહાર નથી એમ કહેવાનો કોઈ અર્થ નથી. વ્યવહાર છે, વ્યવહારનો નિષેધ નથી, વ્યવહારનો અભાવ કરીને કોઈ વાત કરવામાં આવતી નથી. પણ વ્યવહાર કાંઈ ઉપાદેય નથી, વ્યવહાર વ્યવહારના સ્થાનમાં છે અને પૂર્ણ વિતરાગતા ન પ્રગટે ત્યાં સુધી એવા વ્યવહાર પણ હોય. અને વ્યવહાર હોય તો એ કંઈ એ ઉપાદેય છે કેમ માની લેવાનું નથી. શુભભાવ આવે, શુભક્રિયાઓ પણ થાય, પણ એ બધી છોડવા લાયક છે. એ છોડીને અંતરમાં શુદ્ધ સ્વરૂપમાં જવું છે, એ વાત જ એકમાત્ર ઉપાદેય છે. એટલે ઉપાદેય અને આચરણ રૂપ તો પોતાનું શુદ્ધ સ્વરૂપ જ છે, અને એ સિવાય આ બધો વ્યવહાર શુભભાવ એ બધું બંધનું કારણ છે અને એ હેય રૂપ જ છે. આગળ 183માં પાના ઉપર કહે છે કે અહીંયા કહે છે કે અંતર સ્વરૂપની એકાગ્રતા થતા આત્મલાભ થાય છે અને અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે. પર્યાયમાં જે અશુદ્ધતા છે તે અનાત્મા છે. શુભાશુભ ભાવ છે, વિભાવ ભાવ છે, પરના લક્ષ્ય થતા ભાવ છે, બધા વિકલ્પો છે, એ બધું અનાત્મા છે, એ આત્મા નથી. અને એનો ત્યાગ સ્વરૂપના ગ્રહણ વડે સિદ્ધ થાય છે. અનાત્માનો ત્યાગ બીજી કોઈ રીતે થઈ શકતો નથી, માત્ર સ્વરૂપનું ગ્રહણ કરવામાં આવે એટલે આપોઆપ અનાત્માનો ત્યાગ થઈ જાય છે. અનાત્માનો ત્યાગ છે એ સ્વરૂપના ગ્રહણ વડે જ થઈ શકે છે, બીજી કોઈ રીત નથી. જેને સ્વરૂપનું ગ્રહણ છે, જેને સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે, જેના જ્ઞાન દર્શનના ઉપયોગ ધ્રુવ તરફ ઢળ્યા છે, એને પછી આવા વિભાવ ભાવ ઉત્પન્ન થતા નથી. અશુદ્ધ પર્યાયો જે અનાત્મા છે એ એક આળે ઉત્પન્ન થતી જ નથી. અહીંયા બીજા પેરેગ્રાફમાં છેલ્લી 5 લીટીમાં બહુ સરસ સમજ આપી છે. કહે છે કે દ્રવ્ય દ્રષ્ટિએ તો પરમાત્મા ચોથે ગુણસ્થાને પ્રાપ્ત થયો છે, પણ ચારિત્રની પર્યાયમાં જ્યાં સુધી પૂર્ણ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સ્વના આશ્રયમાં અધુરાશ છે. જો ચોથા ગુણસ્થાને પોતે પોતાના સ્વરૂપને સ્પર્શે છે, અનુભૂતિ કરે છે, એટલે એને આત્મા પ્રાપ્ત થયો, પર્યાયમાં એને પ્રગટ થયો. પણ હજી ચારિત્રની પૂર્ણતા નથી. ચારિત્રની પર્યાયમાં જ્યાં સુધી પૂર્ણતા પ્રાપ્ત નથી થતી, પર્યાયમાં એ પ્રાપ્ત થવું જોઈએ. એટલે કે પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં રહ્યો છે ત્યાં એ સ્થિર થાય એવું ચારિત્ર, નિશ્ચય ચારિત્ર, એવી પર્યાય પૂર્ણપણે જ્યાં સુધી થતી નથી અને એ છદ્મસ્થ અવસ્થામાં છે એટલે એ બહાર આવી જાય છે, તો એટલી એને અધુરાશ છે. શેમાં અધુરાશ છે? ચારિત્રના પુરુષાર્થમાં પૂર્ણતા પ્રાપ્ત કરવામાં અધુરાશ છે, હજી એવી પૂર્ણતા પ્રાપ્ત થઈ નથી. સમ્યક દ્રષ્ટિ છે, ચોથા ગુણસ્થાને છે, અને એનો પ્રયત્ન એવો જ છે કે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થાય. એ લીનતા કરે છે પણ હજી સ્થિરતા નથી થતી, ત્યાં સુધી એ હજી સ્વના આશ્રયમાં અધુરાશ છે. સ્વનો આશ્રય હંમેશને માટે રહી જાય એટલે કે એમાં સ્થિરતા થાય ત્યારે એ પૂર્ણ થયો એમ કહેવાય. પણ અહીંયા કહે છે કે ચારિત્રની પર્યાયમાં જ્યાં સુધી પૂર્ણતા પ્રાપ્ત ન થાય, ચારિત્ર પૂર્ણપણે પર્યાયમાં પ્રગટ નથી થતું ત્યાં સુધી સ્વના આશ્રયમાં અધુરાશ છે, તેથી પૂર્ણ થયો નથી. અને સ્વના આશ્રયની અધુરાશમાં પરનો વ્યવહાર આવ્યા વિના રહે નહીં, એટલે કે પરનું લક્ષ્ય થઈ જાય છે. ક્યારે થઈ જાય છે? એ નિર્વિકલ્પ ધ્યાનમાં છે, પોતાના સ્વરૂપમાં છે ત્યારે નહીં, પણ ત્યાંથી એ ચ્યુત થઈને બહાર આવે છે ત્યારે દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે. ઉપાદેય તો સ્વરૂપ જ છે, આશ્રય કરવા લાયક સ્વરૂપ છે, એ બરાબર શ્રદ્ધામાં પણ છે અને એમ જ પ્રયત્ન પણ થઈ રહ્યો છે, પરંતુ પુરુષાર્થની થોડીક નબળાઈને કારણે હજી એને એ પૂર્ણતા પ્રાપ્ત નથી થઈ, ત્યારે એ વખતે એને એવો વ્યવહાર આવ્યા વિના રહેતો નથી. એવો વ્યવહાર કે પર તરફનો ભાવ, શુભ ભાવ એ એને હોય છે, અને ત્યારે દયાદાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ શુભ ભાવ તેને આવે છે. જો અહીંયા જ્ઞાની સમ્યક દ્રષ્ટિના આ શુભ ભાવ છે એને વ્યવહાર કયો છે, એ સાચો વ્યવહાર છે. બાકી મિથ્યા દ્રષ્ટિના દયાદાન, વ્રત, ભક્તિ એ બધા તો બાળ વ્રત છે અને તપ છે, એ પણ બાળ તપ છે. સમ્યક દર્શન વિના એ બધું બાળકની ક્રિયા જેવું છે. બાળક ગમે તે રીતે કરે, ઘર ઘર રમે, ડોક્ટર થાય, એન્જિનિયર થાય, એ બધું આપણે જોઈએ છીએ, એ બધો બાળકનો ખેલ છે. એવી રીતે આ બધા દયાદાન, વ્રત, ભક્તિ જે છે મિથ્યા દ્રષ્ટિના, એ બાળકનો ખેલ જેવો હોય એવા છે, એ બાળકની રમત છે, એટલે એને બાળ વ્રત, બાળ તપ કહેવામાં આવે છે. સમ્યક દર્શન વિના હજી એને સમજ જ નથી કે પોતાને શું કરવાનું છે અને પોતે શું કરી રહ્યો છે. ત્યારે જે કંઈ વ્રત તપ કરે છે એ પેલા બાળકો ડોક્ટર ડોક્ટર રમે કે પોલીસ ચોર રમે એની રમત જેવું છે, એ કંઈ સાચું નથી, એ સત્ય નથી. એટલે અહીંયા તો વાત એ કરી છે કે સમ્યક દ્રષ્ટિ ચોથા પુંખાને છે, એને હજી પૂર્ણપણે ચારિત્ર પ્રગટ નથી થયું, પર્યાયમાં એ નથી પ્રગટ થયું. આત્મા તો પૂર્ણ શુદ્ધ જ છે, પણ પર્યાયમાં એવું સ્થિરતારૂપ ચારિત્ર પ્રગટ નથી થયું. એ વખતે એને જે શુભ ભાવ આવે છે, એ શુભ ભાવને અહીંયા દયાદાન, વ્રત, તપ, ભક્તિનો શુભ ભાવ એને અહીંયા વ્યવહાર કયો છે, અને એવો વ્યવહાર આવ્યા વિના રહે નહીં. એટલે કે એવો વ્યવહાર આવે 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 ને આવે જ. જેને ભગવાન આત્માનું લક્ષ થયું છે, ત્રિકાળી નાયકનું લક્ષ થયું છે, અને એનો જેને પુરુષાર્થ છે, એમાં સ્થિરતાનો પુરુષાર્થ છે, એને એ સ્થિરતા નથી થતી, એટલે જ્યારે એ બહારમાં આવે છે ત્યારે જેમણે સ્થિરતા કરી છે એવા તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન પ્રત્યે અહોભાવ આવ્યા વિના રહેતો જ નથી. અને એવો અહોભાવ છે એ જ ભક્તિ છે, એ જ સ્તવન છે, એ જ સ્તુતિ છે, એ જ પૂજા છે. એટલે એવા ભાવ એને આવે જ છે. પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરે છે ત્યારે સહજ રીતે એને વ્રત અને તપ હોય છે, કઈ કરવા પડે છે, ધારીને કરે છે એમ નહીં. પોતાના સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ આખો દિવસ કરતા હોય ત્યારે મુનિને એ ખાવાનો વિકલ્પ આવતો જ નથી, અને સહજ રીતે એમને તપ થાય છે. પરિસર સહન કરવા છે, ઉપસર્ગ સહન કરવા છે એવો કોઈ વિકલ્પ નથી, પણ પોતાના સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ કરતા મુનિ જંગલમાં બિરાજી રહ્યા છે ત્યારે સહજ રીતે એવા ઉપસર્ગ અને પરિસર સહન થઈ જાય છે. એ કઈ પરિસર અને ઉપસર્ગ સહન કરવા એ કઈ ધર્મ છે એમ નથી, એ બધું સહજ થાય છે. મુનિની દ્રષ્ટિ તો પોતાના સ્વરૂપ પર છે અને ત્યાંથી એ ખસતા જ નથી. થોડી ક્ષણ પૂરતા બહાર આવે છે અને પાછા પોતાના સ્વરૂપમાં જાય છે, ફરીથી પાછા બહાર આવે છે અને ફરીથી અંદર જાય છે. કેમ કે હજી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મ બાકી રહ્યા છે, છદ્મસ્થ અવસ્થા છે, એટલે બે ઘડીથી વધારે સમય અંતરમાં સ્થિરતા થતી નથી, એટલે બહાર આવે છે પણ તરત જ પાછા અંદરમાં ચાલ્યા જાય છે. આખો દિવસ આમ પસાર થાય છે, અને દિવસોના દિવસો આમ પસાર થાય છે. મુનિને આહારનો વિકલ્પ પણ આવતો નથી, અને આમ જ એમને વ્રત થઈ જાય છે, એમને તપ થઈ જાય છે, બીજો કોઈ વિકલ્પ હોતો નથી. અને એમ જ કરતા એ પરિસર અને ઉપસર્ગો પણ એ સહી લે છે, અને સહે છે એવો પણ અંદરમાં કોઈ વિકલ્પ હોતો નથી. એ બહારમાં બધું ચાલે છે એ તરફ મુનિનું લક્ષ પણ હોતું નથી. આવા વ્રત અને તપ હોય છે, અને આ બધો વ્યવહાર છે. એવો વ્યવહાર હજી પૂર્ણતા પ્રગટ નથી કરી ત્યાં સુધી મુનિને હોય છે. અહીંયા તો ચોથા ગુણસ્થાનથી જ પોતે પોતાના પરમાત્મા સ્વરૂપને અનુભવ્યું છે, એટલે ચારિત્રનો પુરુષાર્થ ત્યાંથી જ ઉપડે છે. અને એ વખતે જેમ 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 જેટલી જેટલી નિર્મળતા અને શુદ્ધતા પ્રગટ થતી જાય છે, તેમ 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 શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, તેમ 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 એને સંવરની દશા છે એટલે નિજરા થાય છે. કેમ કે સંવર વિનાની નિજરા હોય નહીં, સંવર હોય તો જ સાચી નિર્જરા થાય છે. એટલે એમ એને નિર્જરા થાય છે અને એનો પુરુષાર્થ ઉગ્ર થાય છે, પણ હજી જ્યાં સુધી એ પૂર્ણ દશા પ્રગટ નથી કરતા ત્યાં સુધી એને શુભભાવ આવ્યા વિના રહેતો નથી. અને એવા શુભભાવ સમ્યક દ્રષ્ટિના એને અહીંયા વ્યવહાર કર્યો છે, અને એવો વ્યવહાર હોય જ છે, એ વ્યવહાર હોય જ છે, એ વાત અહીંયા તો સમજાવી છે. અને છતાંય એ બધો શુભભાવ છે એ શું છે, એ શુભભાવ છે તે છોડવા લાયક છે. એટલે કે છે કે એવો શુભભાવ તેને આવે છે, પણ તે છે તો સ્વદ્રવ્યની અશુદ્ધતા, એટલે એ પરનું લક્ષ્ય કરતા થતો ભાવ છે એ અશુદ્ધ છે અને એ છોડવા લાયક છે, એ હે છે, હે છે, હે છે. આટલી વાત થઈ એટલે પાછો પ્રશ્ન કર્યો કે જો તે શુભભાવ હે છે તો શા માટે કરવા, શુભભાવ આપણે કરીએ જ નહીં તો. ગુરુદેવે સરસ સમાધાન આપ્યું છે કે ભાઈ એમાં કરવાની વાત ક્યાં છે, જ્ઞાનીને તે કરવાનો કોઈ અભિપ્રાય નથી કે આ શુભભાવ મારે કરવો, એવો અભિપ્રાય નથી. એ તો સહજ ભાવ એવો આવે છે, પોતે શુદ્ધ ભાવમાં નથી એટલે સહજ રીતે જે ભાવ આવે છે તે શુભ જ હોય છે. કેમ કે લક્ષ આત્માનું છે, દ્રષ્ટિ આત્મા તરફ રહે છે, પૂર્ણતા પ્રાપ્ત કરવી છે, એટલે બીજા કોઈ વિકલ્પ હોતા જ નથી, અને જે વિકલ્પ હોય છે તે માત્ર આત્માને લક્ષે જ હોય છે. શિષ્યને સમજાવવાનો ભાવ આવે કે શાસ્ત્રની રચનાનો ભાવ આવે કે પૂર્ણ સ્વરૂપ જેને પ્રગટ કર્યું છે એવા તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન પ્રત્યે ભક્તિ પૂજાનો ભાવ આવે, એટલે એવો ભાવ સહજ રીતે આવે છે. એમને કોઈ એવો અભિપ્રાય નથી કે આવો ભાવ મારે કરવો જોઈએ, એમ અભિપ્રાય નથી. એ સહજ છે, એ સહજ દશા છે. એટલે એ કરવાની તો વાત જ ક્યાં છે, જ્ઞાનીને તે કરવાનો અભિપ્રાય પણ ક્યાં છે. એ તો કહ્યું ને કે જ્યાં સુધી સ્વનો પૂર્ણ આશ્રય થયો નથી ત્યાં સુધી સ્વના આશ્રયની અધુરાશમાં તેને પરનો વ્યવહાર, કેવો વ્યવહાર પર તરફ હોય, દયા દાન ભક્તિ આદિનો શુભભાવ આવે છે અને એવો આવ્યા વિના રહેતો નથી. પણ એ હે છે એમ જાણવું, એ છોડવા લાયક છે, એને છોડીને પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવી, એ તો આવ્યા વિના રહેશે જ નહીં. જ્યારે જ્યારે પોતે પોતાના નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવશે ત્યારે એને શુભભાવ તો આવવાનો જ છે, પણ જેટલો સમય શુભભાવમાં રહે છે એટલો બંધ થાય છે, અને જેટલો સમય શુદ્ધ ભાવમાં રહે છે એટલી નિર્જરા થાય છે. એટલે જેને ઉગ્ર પુરુષાર્થ ઉપડ્યો છે એ વધુ સમય શુભભાવમાં રહેતા નથી, એ તો શુદ્ધ ભાવનો જ પુરુષાર્થ કરે છે. આગળ 184 પાના ઉપર ગાથાને સમજાવતા આગળ કહે છે કે અહીં કહે છે કે અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે. એટલે શું? એટલે કે પોતાનું સ્વ જે એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, તેનો અંદર આશ્રય કરતા તેની પર્યાયમાં પ્રાપ્તિ થાય છે. પોતાના શુદ્ધ સ્વરૂપની પર્યાયમાં પ્રાપ્તિ થાય છે એટલે કે એનો એને અનુભવ થાય છે. દ્રવ્ય કાંઈ પર્યાયમાં આવી જતું નથી, પરંતુ એનો એને અનુભવ થાય છે. જેવું પોતાનું સ્વરૂપ છે એવું જ એને એના જ્ઞાનની પર્યાયમાં જણાય છે, અનુભવાય છે, અને એ વખતે અલૌકિક આનંદનો અનુભવ થાય છે, અલૌકિક આનંદનું વેદન હોય છે. અને એવું થાય છે ત્યારે અશુદ્ધતાનો ત્યાગ થઈ જાય છે, અશુદ્ધતાનો પરિહાર થાય છે. જુઓ, પરદ્રવ્યનો ત્યાગ થાય છે એમ વાત નથી, પરદ્રવ્યનો ત્યાગ તો કરવાનો પ્રશ્ન જ નથી. પરદ્રવ્ય તો જુદું જ પડ્યું છે, પરદ્રવ્ય એનાથી છૂટું જ છે, પરદ્રવ્યનો ત્યાગ કરવાનો પ્રશ્ન જ નથી. પરદ્રવ્યનો ત્યાગ તો એને છે જ, કેમ કે પરદ્રવ્ય એને ગ્રહ્યું જ નથી. આત્મા કોઈ પરદ્રવ્યને ગ્રહી પણ શકતો નથી અને એનો ત્યાગ પણ કરી શકતો નથી. જ્યારે ગ્રહી નથી શકતો તો પછી ત્યાગ ક્યાંથી કરે? એટલે પરદ્રવ્ય તો છૂટું પડ્યું છે, એટલે પરદ્રવ્યનો ત્યાગ થાય છે એમ વાત નથી, કેમ કે પરદ્રવ્યના ગ્રહણ ત્યાગ આત્મામાં છે જ નહીં. પરંતુ આત્માની પર્યાયમાં અશુદ્ધતા છે, દુઃખરૂપ મલિન પરિણતિ છે, તેનો સ્વરૂપનું ગ્રહણ થતા ત્યાગ થાય છે. એને પરદ્રવ્ય તરફ મમત્વ છે, પરદ્રવ્ય સાથે શરીર સાથે એકત્વ છે એટલે એ અશુદ્ધતા છે, એ દુઃખરૂપ છે, એ મલિન પરિણતી છે. પરનું લક્ષ કરવાથી થતા વિભાવ ભાવો એવું પરિણમન એ દુઃખરૂપ છે. એ બધું પરિણમન જે છે એ છૂટી જાય છે. ક્યારે છૂટી જાય છે? કે સ્વરૂપનું ગ્રહણ થતા એ બધું આપોઆપ છૂટી જાય છે એટલે એનો ત્યાગ થાય છે. એમ એ અનાત્માનો ત્યાગ થયો, અનાત્માનો પરિહાર થયો. સ્વરૂપનું ગ્રહણ થતા એવો એ પરના લક્ષનો અને પરના લક્ષે થતા ભાવનો ત્યાગ થાય છે. પરનો ત્યાગ તો કરવાનો પ્રશ્ન નથી, પર તો એનાથી જુદું જ છે, પણ પરના લક્ષે થતા ભાવો એનો ત્યાગ થઈ જાય છે. એ દુઃખરૂપ એ મલિન પરિણતિ છે એનો ત્યાગ થઈ જાય છે. ક્યારે થાય છે? સ્વરૂપનું ગ્રહણ થતા. ગુરુદેવ કહે છે કે આ એક શુદ્ધનો આશ્રય લેતા શુદ્ધતાની પ્રાપ્તિ થાય છે અને અશુદ્ધતાનો પરિહાર થાય છે. આવો મોક્ષનો માર્ગ છે પ્રભુ, આવો આનંદનો, સુખનો, શાંતિનો માર્ગ છે. આગળ પાના નંબર 185 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે આમ થવાથી કર્મ જોરાવર થઈ શકતું નથી. આ રીતે સ્વનું ગ્રહણ થાય છે અને પરલક્ષે થતા બધા ભાવોનો ત્યાગ થાય છે એટલે કે અનાત્માનો પરિહાર થાય છે એટલે હવે કર્મ જોરાવર થઈ શકતું નથી. કર્મ જોરાવર થઈ શકતું નથી એટલે પહેલા એને કર્મ જોરાવર હતું, પહેલા એને મિથ્યાત્વ હતું ત્યારે કર્મ જોરાવર હતું, કર્મ બધું કરતું હતું એવો અર્થ નથી. એ મિથ્યાત્વ સહિત છે કે સમ્યક્ત્વ સહિત છે. કર્મ તો ક્યારેય જોરાવર હોય જ નહીં. કર્મ છે એ જુદું છે અને ભગવાન આત્મા ચેતન એનાથી ભિન્ન ત્રિકાળ જ્ઞાયક છે. બે વસ્તુ જુદી છે, બે દ્રવ્ય જુદા છે એટલે પેલું કર્મ છે એ ભગવાન આત્માને કાંઈ કરતું નથી. એ જોર કરી અને ભગવાન આત્મામાં કાંઈ કરાવે છે એમ નથી, પણ ઔપચારિક રીતે વ્યવહારથી એમ કહેવામાં આવે કે કર્મનું જોર છે. ક્યારે એવું કહેવામાં આવે? કે જ્યારે આ ચેતન ભગવાન આત્મા એ કર્મના ઉદયોનું લક્ષ્ય કરી અને વિભાવ ભાવે પરિણમે ત્યારે એમ કહેવામાં આવે કે કર્મનું જોર છે. સમ્યક્ત્વ સહિત છે ત્યારે એને દ્રષ્ટિ તો બરાબર છે, તે છતાંય ચારિત્ર મોહનીય કર્મના ઉદયો એને પણ હોય છે અને હજી સ્વ તરફનો પુરુષાર્થ એટલો ઉગ્ર નથી થયો એટલે પુરુષાર્થમાં હજી થોડી નબળાઈ છે ત્યારે એને પણ ચારિત્ર મોહનીયના ઉદય તરફ લક્ષ જાય છે એટલે એને પણ રાગ થાય છે, શુભભાવ થાય છે. તો એવા સમ્યક દ્રષ્ટિને માટે પણ એમ કહેવાય કે હજી એને પણ કર્મનું જોર છે. પણ ત્યાં એ કર્મનું જોર કેવું છે? અગાઉની ગાથાઓમાં પહેલા સમજાવ્યું એ પ્રમાણે કે એ જોર એવું નથી કે જે એને અનંત અનુબંધ કરાવે, કેમ કે અનંતાનુબંધીની પ્રકૃતિનો તો એને ક્ષય કર્યો છે. સમ્યક દ્રષ્ટિએ સમ્યક્ત્વ પ્રગટ કરી અને એને અનંતાનુબંધી કર્મ હવે થતું નથી એટલે એને જે કર્મબંધ થાય છે તો અતિ નબળો છે અને એને તો ગણવામાં પણ આવ્યો નથી. પણ મિથ્યાદ્રષ્ટિને તો એવી રીતે કર્મના ઉદયો તરફ લક્ષ્ય જાય છે અને ત્યાં એ એકત્વ મમત્વ કરે છે અને નવા કર્મ બંધાય છે તે અનંત અનુબંધ થાય એવા કર્મ બંધાય છે એટલે એમ એને કર્મ જોરાવર થઈ રહ્યું છે. કર્મ જોરાવર કેમ થઈ રહ્યું છે? કે એ પોતે એ કર્મના ઉદય તરફ લક્ષ્ય કરી અને પોતાની શક્તિને વેડફી નાખે છે એમ એને એ કર્મ જોરાવર થઈ રહ્યું છે. કોઈ કર્મની એવી તાકાત નથી કે આત્માને કોઈ તરફ વાળે, આત્માને કોઈક પ્રકારે ક્રિયા કરાવે, આત્માને કોઈક પ્રકારે ભાવ કરાવે, આત્માને કોઈક પ્રકારે પરિણામ આવે એવી કોઈ કર્મની તાકાત નથી. પણ વ્યવહારમાં ઉપચારથી એમ જ કહેવામાં આવે છે, એટલે અહીંયા એમ કહ્યું છે. અને એ વખતે પણ ખરેખર તો એ જીવની જ એવી દશા છે, જીવની એવી યોગ્યતા છે, જીવનો એવો ઊંધો પુરુષાર્થ છે, અથવા તો જીવની એ વખતે પુરુષાર્થની નબળાઈ છે, એટલે એ કર્મ જોરાવર છે એમ કહેવામાં આવે છે. આ વાતને બરાબર યથાર્થ સમજવી જોઈએ અને એ અહીંયા ગુરુદેવે સમજાવ્યું છે. કહે છે કે કર્મ જોરાવર થઈ શકતું નથી ક્યારે, કે જ્યારે એ સ્વરૂપનું લક્ષ કરે છે ત્યારે, જ્યારે એ સ્વરૂપનું ગ્રહણ કરે છે ત્યારે કર્મ જોરાવર થઈ શકતું નથી. એટલે આગળ સમજાવે છે કે કર્મ તરફનું વશપણું હતું તેને કર્મનું જોરાવરપણું કહેવાય છે. પોતે જાતે જ કર્મના ઉદયોને વશ થઈ જતો હતો એટલે એને કર્મનું જોરાવરપણું કહેવાય છે. કર્મને વશ પોતે થઈ પરિણમે ત્યારે કર્મ જોરાવર છે એમ કહેવામાં આવે છે. હવે જ્યાં વસ્તુ સ્વભાવને વશ થઈ પરિણમ્યો, વસ્તુ સ્વભાવ એટલે ભગવાન આત્મા ત્રિકાળી જ્ઞાયક, એવા જ્ઞાયક સ્વભાવને વશ થઈને પરિણમે છે, પોતે ત્રિકાળ જ્ઞાયક છે, સિદ્ધ સમાન છે, એવો પોતાનો જ્ઞાન સ્વભાવ છે એમ એને વશ થઈને પરિણમે છે. એટલે વસ્તુ સ્વભાવને વશ થઈને પરિણમ્યો, ત્યાં નિમિત્તને વશે જે જોર હતું તે જોર નીકળી જાય છે. નિમિત્તને વશે જોર હતું એટલે કે કર્મના ઉદયો એ નિમિત્તતા, કર્મના ઉદયો જે નિમિત્તતા એને વશ થવાથી જે જોર હતું, કર્મનું જોર કહેવામાં આવતું હતું, તે જોર એ નીકળી જાય છે. કેમ કે લક્ષ હવે નિમિત્ત તરફ છે જ નહીં. કર્મના ઉદયો જે નિમિત્ત છે, જેના નિમિત્તે એ સ્વયં પોતે એવા વિભાવ ભાવે વિકારી ભાવે પરિણમતો હતો, એ હવે રહેતું નથી. પોતે સ્વયં જ એ રીતે નિમિત્તને વશ થતો હતો. કર્મના ઉદયો છે એ નિમિત્ત છે, એને વશ એ સ્વયં થતો હતો ત્યારે એમ કહેવાયું કે એ કર્મ જોરાવર હતું. અને હવે જયારે દ્રષ્ટિ સ્વરૂપ તરફ થઈ છે, સ્વરૂપને ગ્રહણ કર્યું છે, વસ્તુ સ્વભાવને વશ થયો છે, આત્માનો જે સ્વભાવ જ્ઞાયક સ્વભાવ એને વશ થઈ અને પરિણમ્યો છે, ત્યાં પછી પેલા નિમિત્તને વશ થવાનું રહેતું નથી, એટલે એ જોર નીકળી જાય છે. હવે તે પરને વશ નથી થતો અને સ્વને વશ થાય છે. કર્મ જોરાવર થઈ શકતું નથી. એ કહેવાનું તાત્પર્ય એ છે કે સ્વવશે, સ્વને વશે અશુદ્ધતા જ્યારે નીકળી જાય છે ત્યારે અશુદ્ધતાનું જોર જે નિમિત્તને વશે હતું તે રહેતું નથી. જો જ્યારે કર્મના ઉદયો નિમિત્ત તરીકે હતા ત્યારે એને વશ થતો હતો એ વાત કરી, એને અશુદ્ધતા કહી છે. એ અશુદ્ધતા છે, એ ખરેખર તો એ અશુદ્ધતાનું જોર છે. પોતાનામાં રહેલી એટલી ઉણપ છે ને, એનું જોર છે. અને એ ઉણપ ક્યાં છે? સ્વરૂપમાં નથી, દ્રવ્યમાં નથી, એ પર્યાયમાં છે, એ બધું પર્યાયમાં છે. તો એ અશુદ્ધતાનું જોર હતું એટલે પેલા કર્મનું નિમિત્ત પામી અને એ વિભાવ ભાવે થતો હતો. પણ અહીંયા હવે સ્વરૂપનું લક્ષ થયું છે, સ્વરૂપને ગ્રહણ કર્યું છે, એમાં જ લીનતાનો પુરુષાર્થ વર્તી રહ્યો છે, ત્યારે પછી એ અશુદ્ધતાનું જોર રહેતું નથી. એટલે કર્મનું નિમિત્ત ભલે હોય પણ એ નિમિત્ત તરીકે વર્તતું નથી. નિમિત્ત ક્યારે કહેવાય? કે જ્યારે એવું કાર્ય થાય ત્યારે હાજર હોય એને નિમિત્ત કહેવાય. પણ અહીંયા તો હવે અશુદ્ધતા પ્રગટ થતી જ નથી, એવા વિભાવ ભાવ વિકારી ભાવ શુભાશુભ ભાવ થતા જ નથી, એટલે એ અશુદ્ધતાનું જે જોર હતું એને કારણે નિમિત્તને વશ થતો હતો એ હવે ટળી જાય છે, એમ એ કર્મ જોરાવર થઈ શકતું નથી. બહુ સરસ વાત છે, ગાથા પણ એવી છે અને ગુરુદેવે જે તેનો વિસ્તાર કર્યો છે એ પણ અદભુત છે. અહીંયા પાના નંબર 186 ઉપર કહે છે કે એક જ્ઞાન સ્વરૂપ આત્માના આલંબનથી કર્મ જોરાવર થઈ શકતું નથી. આ વાત કઈ રીતે બની? તો કે આત્માનું આલંબન કર્યું, પોતાના સ્વરૂપને ગ્રહણ કર્યું એટલે પેલું કર્મ જોરાવર થઈ શકતું નથી. હજી વધારે સ્પષ્ટતા કરતા સમજાવતા ગુરુદેવ કહે છે કે એનો અર્થ શું, કે એટલે કે અજ્ઞાની પરને વશ થતો હતો તે કર્મનું જોર હતું, પોતે કર્મને વશ થતો હતો એટલે કે કર્મના ઉદય તરફ લક્ષ કરી અને એમાં જ લીનતા એકાગ્રતા કરતો હતો. એને પોતાનું સ્વરૂપ ખ્યાલમાં પણ આવતું નથી, એમાં જ એ રાચી રહેતો હતો, પરમાને પરમાં જ રાચી રહેતો હતો, એટલે એને કર્મનું જોર હતું. જેટલો પરનું લક્ષ કરી અને બારમા ને બારમા એ રાચી રહ્યો છે ને, એટલો એ પોતાના સ્વરૂપથી દૂર થતો જાય છે. પ્રભુ ક્યારેક આ વાતનો વિચાર કરવા જેવો છે કે ભાઈ એક વખત તો દિવસમાં તું પાછો વળ તારા સ્વરૂપનો વિચાર કર કે તું કોણ છો, અને એવો વિચાર થવો એ જ પ્રતિક્રમણ છે, એનું નામ જ પ્રતિક્રમણ છે. પાછા વળવું, પ્રતિક્રમણ એટલે પાછા વળવું, પોતાના સ્વરૂપ ભણી પાછા વળવું. એક વાર તો એવો દિવસમાં વિચાર કર, સાંજે શાંત થઈ અને 5 મિનિટ તો વિચાર કરે કે હું કોણ છું, પરનું લક્ષ્ય કરી અને એના ભાવમાં જ રાચી રહ્યો છે, એ જ પરને વશ થવાપણું છે, એ તારી પરવશતા છે. ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે કે અજ્ઞાની પરને વશ થતો હતો તે કર્મનું જોર હતું, પરંતુ હવે સ્વને વશ થયો તો કર્મના વશે જે જોર હતું તે છૂટી જાય છે. આવી વાત છે ભાઈ, કર્મ તો પરદ્રવ્ય છે અને તેનો સ્વદ્રવ્યમાં તો અભાવ છે, સ્વદ્રવ્યમાં તો કર્મ છે જ નહીં, એ તો બધું બહારમાં રહ્યું. હવે જેમાં કર્મનો અભાવ છે એવા આત્મામાં પેલા કર્મ શું કરશે, જેમાં એટલે આત્મામાં કર્મનો અભાવ છે એવા આત્મામાં જે વસ્તુનો અભાવ છે એ વસ્તુ આવીને શું કરવાની, કાંઈ કરતી નથી, તેને નુકસાન કઈ રીતે કરે, ન કરે. કર્મનો તો આત્મામાં ત્રણે કાળે અભાવ જ છે, કર્મનો બંધ પડ્યો છે પણ કે આત્મામાં એટલે દ્રવ્યમાં કાંઈ નુકસાન કરતું નથી, દ્રવ્યમાં કોઈ ફેરફાર કરતું નથી, એટલે કર્મનો તો આત્મામાં ત્રિકાળ અભાવ છે, ત્રણેય કાળે અભાવ છે, માટે તે આત્માને નુકસાન કરી શકે નહીં, એ આત્માની વસ્તુ જ નથી, એ આત્માનું સ્વરૂપ જ નથી. પણ જે અશુદ્ધતાનો સદભાવ છે તે તેને નુકસાન કરે છે, એને એ અશુદ્ધતા પડી છે, અશુદ્ધતા જે પડી છે એ એને નુકસાન કરે છે. પ્રવચનસાર ગાથા 16માં ભાવઘાતી કર્મની વાત કરી છે, ત્યાં કહ્યું છે કે ઘાતી કર્મ 2 પ્રકારના છે, એક નિમિત્તરૂપ દ્રવ્ય કર્મ અને બીજા ઉપાદાનરૂપ ભાવ કર્મ, જે પોતાનો ઘાત પોતે કરે છે. બહુ શાંતિથી સમજવા જેવું છે કે નિમિત્તરૂપ દ્રવ્ય કર્મ, કર્મના ઉદયો જે આવે છે એ નિમિત્ત છે, કર્મના ઉદયો છે એ નિમિત્ત છે, એટલે એવા એ નિમિત્તરૂપ દ્રવ્ય કર્મ છે અને એનું લક્ષ કરતા જે ભાવ કર્મ થાય છે એ ખરેખર તો પોતાનો ઘાત કરે છે. એટલે એક ઉપાદાન રૂપ નિમિત્ત અને ઉપાદાન એમ 2 તરીકે લઈએ તો પેલા દ્રવ્ય કર્મનું નિમિત્ત છે, ત્યારે એના ભાવ કર્મ છે એ જ એ ઉપાદાન રૂપ છે. ઉપાદાન કોણ છે? એ ભાવ કર્મ છે. એ ભાવ કર્મ છે, પોતે એવા ભાવે વર્તે છે એ ભાવ કર્મ છે, પોતે વિભાવ ભાવે થાય છે એ ભાવ કર્મ છે, એ પોતાનો ઘાત કરે છે અને એમાં પોતાનો ઘાત થાય છે એટલે પોતે વિભાવ ભાવે વર્તીને નવા આશ્રવને બંધ કરે છે. તો એ ભાવ કર્મ છે, એ ઉપાદાન છે, અને એ ઉપાદાન હોય ત્યારે સામે દ્રવ્ય કર્મના ઉદયો નિમિત્ત તરીકે મળી રહે છે. એટલે આ પ્રવચનસારની ગાથા 16માં જે વાત ગઈ છે એ પ્રમાણે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ એમ 2 પ્રકારે ઘાતી કર્મ છે. આચાર્ય ભગવંતો ગજબના કામ કર્યા છે, પદે પદે અહીંયા તો જ્ઞાનના દરિયા ભરી દીધા છે. કહે છે કે નિમિત્તને વશ નહીં થતા રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થતા નથી. જો આગળ ક્રમ લીધો, આખો ક્રમ આ રીતે સમજાયો છે ને, એક પછી એક આત્માનું ગ્રહણ થતા શું થાય છે, એમાં એ અનાત્માનો પરિહાર થાય છે એ વાત આવી. અને પછી આગળ હવે જે વાત આવી એમાં કર્મ જોરાવર થઈ શકતું નથી એમ વાત આવી. અને પછી આગળ ક્રમમાં કહે છે કે રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થતા નથી, એ નિમિત્તને વશ નથી થતો, એટલે હવે રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થતા નથી. અને રાગ દ્વેષ મોહ વિના ફરી નવું કર્મ આશ્રવતું નથી, એટલે આશ્રવ થતા નથી, એટલે નવું કર્મ બંધાતું નથી. અને પૂર્વે બંધાયેલા કર્મ ભોગવાયા થકા નિદ્રી જાય છે. એ પૂર્વના કર્મ હતા, દ્રવ્ય કર્મ હતા, એના ઉદય આવ્યા પણ એનું લક્ષ્ય નહીં કર્યું, એટલે એ નિમિત્ત થતા નથી. નવા કર્મ બંધ થવામાં એ નિમિત્ત થતા નથી, કેમ કે એનું લક્ષ્ય નથી કરતા, એટલે આશ્રવ થતો નથી. અને જે ઉદયમાં આવ્યા છે એનો સ્થિતિબંધ પૂરો થયો છે એટલે એ તો ખરી જાય છે, પણ એનું લક્ષ્ય નથી કરતા, એ તરફનું વલણ નથી, રાગ દ્વેષ મોહ રહ્યા નથી, એટલે એ કર્મની નિજરા થાય છે અને એ સમયે નવા કર્મનો બંધ પડતો નથી, આશ્રવ થતો નથી. કેટલો સરસ ક્રમ સમજાયો છે. ગુરુદેવ કહે છે કે જુઓ ક્રમસર મોક્ષ સુધી લઈ જશે. કહે છે કે રાગ દ્વેષ મોહ વિના ફરી કર્મ આશ્રવતું નથી અને આશ્રવ વિના ફરી કર્મ બંધાતું નથી, તથા પૂર્વે બંધાયેલું કર્મ ભોગવાયું થકું નિદ્રી જાય છે. જુઓ સ્વભાવના આશ્રય અવલંબે જે પડ્યો છે તેને પર આશ્રયનો ભાવ છૂટતો જાય છે, કર્મ છૂટી જાય છે. કર્મ છૂટી જાય છે એટલે કે અસ્થિરતા છૂટી જાય છે. કર્મ છૂટી જાય છે એમ કહેવું તે આગમનો અસદભૂત વ્યવહાર છે. એ વ્યવહારથી કહેવામાં આવ્યું નહીં, પણ અસદભૂત વ્યવહાર છે. કર્મ છૂટી જાય છે એમ કહેવું એ તો ખરેખર એમાં તો અસ્થિરતા છૂટી જાય છે. અને એ અસ્થિરતા છૂટી જાય છે એમ જ્યારે કહ્યું ત્યારે એ અધ્યાત્મનો વ્યવહાર છે, અને એ પણ અસદભૂત વ્યવહારનું કથન છે, અધ્યાત્મના અસદભૂત વ્યવહારનું કથન છે. આગળ કહે છે છેલ્લા પેરેગ્રાફમાં, છેલ્લી લીટીમાં, કે અસ્થિરતા અશુદ્ધતા ખરી જાય છે, ઝરી જાય છે, અને સમસ્ત કર્મનો અભાવ થવાથી સાક્ષાત મોક્ષ થાય છે. નિદ્રા થતી જાય છે, અશુદ્ધિ ઘટતી જાય છે, અને એમ થતાં સાક્ષાત મોક્ષ થાય છે. આ રીતે આખો કર્મ સમજાયો, આ રીતે આખો ક્રમ સમજાયો છે, અને આવો જ માર્ગ છે. હવે અહીંયા સાક્ષાત શબ્દ મૂક્યો છે કે સાક્ષાત મોક્ષ થાય છે, તો સાક્ષાત કેમ કહ્યું? 187માં પાના ઉપર કહે છે કે વસ્તુ તો પોતે મોક્ષ સ્વરૂપ જ છે, એ તો મુક્ત સ્વરૂપ જ છે, તેનું સામર્થ્ય, તેની શક્તિ, તેનું સત્વ સદા મુક્ત સ્વરૂપ જ છે. કોનું? વસ્તુનું. ભગવાન આત્મા મુક્ત સ્વરૂપ જ છે, એનું સામર્થ્ય, તેની શક્તિ, એનું સત્વ એ મુક્ત સ્વરૂપે જ છે. પણ આ તો પર્યાયમાં મુક્તિ થાય છે, અનુભવાય છે, એની અહીંયા તો વાત છે. ભગવાન આત્મા મુક્ત સ્વરૂપ જ છે, અને મુક્ત સ્વરૂપ છે છતાંય આપણે એમ કહીએ કે મોક્ષ થયો, તો મોક્ષ કઈ રીતે થયો? તો કે પર્યાયમાં એને મુક્ત અવસ્થા પ્રાપ્ત થાય છે, કર્મરહિત અવસ્થા પર્યાયમાં એને થાય છે. સ્વરૂપે દ્રવ્યથી તો એ મુક્ત સ્વરૂપ જ છે, જીવને બીજા કોઈ વળગણ છે જ નહીં. આત્માની અંદર એના દ્રવ્યમાં એના સ્વરૂપમાં બીજું કાંઈ નથી, એનો સ્વભાવ પણ અન્ય ભાવે છે જ નહીં, એ સ્વભાવ ભાવે પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવા ભાવે જ છે. પણ આ તો અહીંયા પર્યાયમાં જે પ્રગટ થાય છે એટલે એને એમ કહ્યું કે સાક્ષાત પર્યાયમાં મુક્તિ થાય છે, અનુભવાય છે, તેની વાત છે. ભગવાન આત્મા બંધ સ્વરૂપ છે જ નહીં, એ તો અબદ્ધ સ્પષ્ટ છે. ગાથા 14મી અને 15મીમાં આ વાત આવી ગઈ છે. જેણે આત્માને અબદ્ધ સ્પષ્ટ જાણ્યો, જાણ્યો એટલે અનુભવ્યો, એણે જૈન શાસન જાણ્યું છે, એને જૈન શાસન જાણ્યું છે. આ વાત અગાઉ 14મી-15મી ગાથામાં આવી ગઈ, એનો ઘણો વિસ્તાર આપણે પણ કર્યો હતો. હવે અહીંયા આ બધી વાત આવી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે શ્રી સમયસારજીમાં નિશ્ચયની વાત છે, જ્યારે મોક્ષશાસ્ત્ર તત્વાર્થ સૂત્રમાં વ્યવહારની વાત છે, પરંતુ એ બંને સાથે જોઈએ ને, બંને સાથે જોઈએ ને, બંને સાથે હોવી જોઈએ ને. ગુરુદેવે એનું સમાધાન આપ્યું છે. ગુરુદેવ કહે છે કે ભાઈ બંને સાથે જોઈએ એટલે શું, બંને સાથે જોઈએ એટલે શું, એટલે કે બંનેનું જ્ઞાન સાથે જોઈએ, બંનેનું સાથે જ્ઞાન હોય અને હોય છે, બંનેનું સાથે જ્ઞાન હોય, નિશ્ચય અને વ્યવહાર બંનેને સાથે જાણે છે, જેમ છે તેમ જાણે છે. વ્યવહાર છે તો વ્યવહારને વ્યવહાર તરીકે જાણે છે, પણ કે વ્યવહારને મોક્ષનું કારણ સમજે છે એમ નથી વાત કરી. તત્વાર સૂત્રમાં પણ કાંઈ એવી વાત નથી કરી કે વ્યવહારથી કહેવામાં આવેલી વાત છે એ આદરણીય છે, એ મોક્ષનું કારણ છે, એમ ક્યાંય કહ્યું નથી. એ વ્યવહારની વાત વ્યવહાર તરીકે જ કહી છે અને એ જાણવી જોઈએ. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. આપણે આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીએ છીએ, શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ, એ પણ વ્યવહાર છે, એ પણ વ્યવહાર છે. નિશ્ચય શું છે? તો કે પોતાના સ્વરૂપમાં રહેવું એ નિશ્ચય છે, અને એની અપેક્ષાએ આપણે આ વિકલ્પ સહિત શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ. હું ત્રિકાળી જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, એ વાતનો વિસ્તાર કરીએ છીએ, એવો વિચાર કરીએ છીએ, એવું મનન મંથન ચિંતન કરીએ છીએ, એ પણ વ્યવહાર છે. એટલે જ્યાં જેમ અપેક્ષા જે રીતે હોય તેમ સમજવું જોઈએ, અને અહીંયા જ્ઞાન કરવાની વાત છે તો બંનેનું જ્ઞાન સાથે જોઈએ. પરંતુ નિશ્ચયથી પણ ધર્મ થાય, ધર્મ થાય એટલે કે મુક્તિ મળે, મોક્ષનો માર્ગ નિશ્ચયથી પણ હોય અને વ્યવહારથી પણ થાય, નિશ્ચયથી પણ ધર્મ થાય અને વ્યવહારથી પણ ધર્મ થાય, મુક્તિ મળે, એવો અર્થ અહીંયા નથી થતો. બંનેનું જ્ઞાન સાથે હોય, નિશ્ચય અને વ્યવહારનું, એટલે તત્વાર્થ સૂત્રમાં જે વાત આવી છે એ પણ વાત બરાબર છે, એનું પણ જ્ઞાન હોય, અને સમયસારજીમાં જે વાત આવી એનું પણ જ્ઞાન હોય, બંને જુદી જુદી અપેક્ષાએ જેમ કહ્યું છે તેમ જ એને સમજ્યા હોઈએ એવું જે રીતે જ્ઞાન હોય. આ બધું જ્ઞાન છે તે માહિતીરૂપ છે. ખરેખર તો જ્ઞાન તો પોતાના સ્વરૂપમાં જતા જે થાય છે તે સમ્યક જ્ઞાન છે. એટલે આવું જ્ઞાન હોય, આ માહિતીરૂપ જ્ઞાન છે, એ જ્ઞાન હોય, બંનેનું જ્ઞાન સાથે હોય છે, અને તે જ્ઞાન પણ સ્વનો આશ્રય થતા યથાર્થ થઈ જાય છે. આ જ્ઞાન તો માહિતી રૂપે છે, અને એ જ્ઞાન યથાર્થ સમ્યક ક્યારે થાય? સ્વનો આશ્રય કરતા એ જ્ઞાન સમ્યક થાય છે. અબદ્ધ સ્પૃષ્ટ પ્રભુ આત્માને જ્યાં જાણ્યો ત્યાં રાગ જે બાકી રહે છે તેનું પણ જ્ઞાન થઈ જાય છે. ભગવાન આત્મા બદ્ધ સ્વરૂપ નથી, એટલે બંધાયેલો નથી, સ્પર્શાયેલો પણ નથી. એ પાંચ બોલ ત્યાં આવ્યા છે એ પ્રમાણે જે એને જાણે છે, એટલે માત્ર માહિતી રૂપે જાણે છે એમ નહીં, એવો જ આત્માને અનુભવે છે, જેને સ્વાનુભૂતિ થાય છે એને પછી ખ્યાલ આવે છે કે પોતાનું સ્વરૂપ કેવું છે, અને આ બધા શુભભાવ રૂપ જે રાગ છે તેનું પણ એને જ્ઞાન થઈ જાય છે કે પોતાને કેટલો શુભભાવ કેટલો રાગ છે એ પણ એને ખ્યાલમાં આવી જાય છે. એટલે એને એ જાણે છે, અને એને એ સત્વરે દૂર કરવા માટે થઈ અને પુરુષાર્થ કરે છે. એટલે અબદ્ધ સ્પષ્ટ પ્રભુ આત્માને જ્યાં જાણ્યો ત્યાં રાગ જે બાકી રહે છે તેનું પણ એને જ્ઞાન થઈ જાય છે. એના માટે એને કાંઈ બીજું જ્ઞાન કરવું પડે છે એમ નથી. એટલે આ રીતે સમયસારજીની વાત, મોક્ષશાસ્ત્રની વાત એટલે તત્વાર્થ સૂત્રની વાત કે બીજા કોઈપણ શાસ્ત્રની વાત હોય, તેઓ એ બધી વાતને આપણે જાણીએ સમજીએ, અને એ પછીથી સ્વના લક્ષે પોતાના સ્વરૂપનો અનુભવ કરીએ ત્યારે જે જ્ઞાન પ્રગટ થાય છે એ યથાર્થ સમ્યક જ્ઞાન છે. અને એવું સમ્યક જ્ઞાન પ્રગટ થતાં એને ખ્યાલ આવે છે પોતાનામાં રહેલી અશુદ્ધિનું, કે પોતાનામાં હજી આટલી અશુદ્ધિ છે, આટલો રાગ પડ્યો છે, અને એને દૂર કરવાનો એ પુરુષાર્થ કરે છે. બહુ સરસ રીતે વાત સમજાવી છે. અહીંયા કહે છે કે સમસ્ત કર્મનો અભાવ થવાથી સાક્ષાત મોક્ષ થાય છે. ગુરુદેવ એ વાતને આગળ વિસ્તાર કરી અને સમજાવે છે કે એટલે શું કે આત્મા શક્તિ સ્વરૂપે સ્વભાવ રૂપે સામર્થ રૂપે તો મુક્ત જ છે, એ મોક્ષ સ્વરૂપ જ છે. દ્રવ્ય તો શુદ્ધ જ છે, ત્રિકાળ શુદ્ધ જ છે, સિદ્ધ સમાન જ છે, પણ આ તો પર્યાયમાં મુક્ત થાય છે, અનુભવાય છે ત્યારે સાક્ષાત મોક્ષ થાય છે, એમ કહ્યું છે. શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે કે દિગંબરના આચાર્યે એમ સ્વીકાર્યું છે કે જીવનો મોક્ષ થતો નથી પરંતુ મોક્ષ સમજાય છે. આવા શબ્દો કૃપાળુ દેવે વાપર્યા છે. કેવું લખ્યું છે એમણે કે દિગંબરના આચાર્યે એમ સ્વીકાર્યું છે કે જીવનો મોક્ષ થતો નથી પરંતુ મોક્ષ સમજાય છે. કેમ કે જીવ તો મોક્ષ સ્વરૂપ જ છે, એનું શુદ્ધ સ્વરૂપ જ છે, એટલે પર્યાયમાં જે પ્રગટ થાય છે, જે અનુભવાય છે, એને અહીંયા સમજાય છે, એ શબ્દ દ્વારા કહ્યું છે કે મોક્ષ સમજાય છે એટલે કે અનુભવાય છે, એવું પર્યાયમાં અનુભવાય છે, મુક્ત સ્વરૂપ પર્યાયમાં અનુભવાય છે. પહેલા જે હતું ને કે રાગ તે હું એમ જે માન્યું હતું ને, તે માન્યતા છૂટી ગઈ, એ માન્યતા છૂટી ગઈ, તેને મોક્ષ કહે છે. રાગ તે હું એટલે પર્યાયનું જે લક્ષ હતું ને, પોતે વર્તમાન પર્યાયમાં મનુષ્ય છે, સ્ત્રી છે, પુરુષ છે, ડોક્ટર છે, એન્જિનિયર છે, જે કંઈ છે એને પોતે છે, પોતે એવા સ્વરૂપે છે એવી જે માન્યતા, એ એનો રાગ. હું રમેશ છું એ રાગ છે, જે હું નથી એ માન્યતા છે, એટલે એ મિથ્યાત્વ છે, એ ખોટી ઊંધી માન્યતા છે, અને એ રાગ છે. પર્યાય છે અને પર્યાયને અનુરૂપ મળેલું આ શરીર અને એ શરીરની સાથે સંબંધ ધરાવતા આ સ્નેહી સગાઓ, એ બધા મારા છે, એ રાગ છે. આ બધો જ રાગ છે, એ માન્યતાઓ બધી છૂટી જાય છે કે હું આમાંનું કાંઈ નથી, હું મનુષ્ય પણ નથી, હું દેવ પણ નથી, તિરંજ પણ નથી, અને મનુષ્ય નથી એ કહેતા પછી પુરુષ પણ નથી, સ્ત્રી પણ નથી, હું ભગવાન આત્મા ત્રિકાળી જ્ઞાયક 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 છું, હું આત્મા છું, હું શુદ્ધ છું, મારે કોઈ આ કર્મરૂપ મલિનતા પણ નથી, હું પરમ શુદ્ધ છું, સિદ્ધ સમાન છું, એવો અનુભવ થવો એ સમ્યક દર્શન છે, અને એવા અનુભવમાં સ્થિરતા થઈ જવી એ મોક્ષ છે. એટલે કહે છે કે રાગ તે હું એમ જે માન્યું હતું તે માન્યતા છૂટી ગઈ, તેને મોક્ષ કહે છે. એ માન્યતા કાયમ માટે છૂટી ગઈ એટલે એમાં સ્થિરતા થઈ ગઈ, પોતાના સ્વરૂપમાં સ્થિરતા થઈ ગઈ, એ મોક્ષ છે. મોક્ષ તો એ પર્યાયમાં છે, મોક્ષ તો પર્યાય રૂપે છે. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે, મુક્ત જ છે, એ તો મોક્ષ સ્વરૂપ જ છે. રાગમાં કાંઈ આત્મા નથી અને આત્માને રાગનો બંધ કે સંબંધ પણ નથી. એવા સ્વસ્વરૂપની પર્યાયમાં પ્રાપ્તિ થવી તે સાક્ષાત મોક્ષ છે. જો બીજી રીતે સમજાયું કે રાગ એ આત્મામાં નથી, આત્માને રાગ સાથે કોઈ સંબંધ નથી, રાગનો કોઈ આત્માને બંધ પણ નથી, રાગથી આત્મા કંઈ બંધાયો છે એમ પણ નથી, જો બંધાયેલો હોય તો કાયમ બંધાયેલો જ રહે, એટલે આત્માને રાગનો બંધ કે સંબંધ નથી. ખરેખર જે વાત છે એવી વાતની પ્રાપ્તિ થવી, એવા સ્વસ્વરૂપની પ્રાપ્તિ, પોતાનું શુદ્ધ સ્વરૂપ બંધ વિનાનું, અબદ્ધ, બંધાયેલું પણ નહીં અને સ્પર્શાયેલું પણ નહીં, એવા શુદ્ધ સ્વરૂપની પર્યાયમાં પ્રાપ્તિ થવી તે સાક્ષાત મોક્ષ છે. મોક્ષ કોઈ જગ્યા નથી. કેટલાકને તો મનમાં એમ છે કે મોક્ષ એટલે જગ્યા છે, સિદ્ધ શિલા ઉપર જઈએ એટલે મોક્ષ. અરે પ્રભુ, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ પૂર્ણતા થાય એ મોક્ષ છે. 188માં પાના ઉપર અહીંયા કહે છે કે પદ્મનંદી પંચવિસંતીમાં કહ્યું છે કે આ ચૈતન્ય સ્વરૂપની વાર્તા પણ જેણે પ્રસન્ન ચિત્તે સાંભળી છે તે ભાવિ મોક્ષનું ભાજન છે. મોક્ષનું ભાજન છે એટલે કે તેનો મોક્ષ થશે જ, એનો મોક્ષ જરૂરથી થશે, એ મોક્ષ પ્રાપ્ત કરવાને યોગ્ય છે. કોણ? કે જેણે આ ચૈતન્ય સ્વરૂપની વાત સાંભળી છે. અને કેવી રીતે? પ્રસન્ન ચિત્તે. ભગવાન આત્માની વાત ચાલતી હોય અને એમાં એ બગાસા ખાતો હોય, એમાં લક્ષ ના આપતો હોય, અને પછી એમ કહે કે અમે વ્યાખ્યાનમાં જઈ આવ્યા, અમે સ્વાધ્યાય કર્યો, હવે આ ક્યાંથી સ્વાધ્યાય થયો કહેવાય, આ શું એને સાંભળ્યું, આત્માની વાત ચાલતી હોય ત્યારે એનું ચિત્ત ત્યાં જ હોય અને એમાં તો એને આનંદ આવવો જોઈએ. પ્રસન્ન ચિત્તે એ ભગવાન આત્માની વાત સાંભળે. ભગવાન આત્મા એટલે પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ છે, એની વાત એ સાંભળે, એના ઉપર મનન મંથન ચિંતન કરે, એમાં ઊંડો ઉતરી જાય ને એમાં એને ક્યારેય કંટાળો ના આવે, તો એમ સમજવું કે એ ભાવિ મોક્ષનું ભાજન છે, એટલે કે એને મોક્ષની પ્રાપ્તિ થશે. પણ હજી જેને આત્માની વાતમાં કંટાળો આવતો હોય એમ થાય કે હવે બહુ થયું, આખો દિવસ પછી એની એકની એક વાત ન ગમે, એની વાત એકની એક વાત પછી આખો દિવસ ન ગમે, એમ જે કહે છે એ તો મિથ્યાદ્રષ્ટિ પાપી છે. પોતાના સ્વરૂપની વાતનો તિરસ્કાર, પોતાના સ્વરૂપની વાતનો તિરસ્કાર જેને છે એને તો સમ્યક દર્શન થશે જ નહીં. ચૈતન્ય સ્વરૂપની વાર્તા જેને પ્રસન્ન ચિત્તે સાંભળી છે તે ભાવિ મોક્ષનું ભાજન છે એમ પદ્મનંદી આચાર્યએ પંચવિસંતીમાં કહ્યું છે. આચાર્ય ભગવાને કહ્યું છે કે કાંઈ અમસ્તું નથી કહ્યું, એ તો જંગલમાં રહેતા હતા, મહાપુરુષ હતા, આત્મજ્ઞાની સંત હતા, પ્રચુર સ્વસંવેદન સહિત સાતમા ગુંથાને મુનિદશામાં હતા, એમણે આ તો વાત કરી છે. કે છે કે એનું મોક્ષનું એને ભાજન થશે, મોક્ષનું ભાજન છે એટલે કે એનો મોક્ષ થશે જ, એટલે કે અલ્પકાળમાં એ મોક્ષ થશે જ. પ્રસન્ન ચિત્તે એટલે કે અંતરમાં આત્માનો મહિમા લાવી અને અત્યંત આહલાદથી ભગવાન ચૈતન્ય સ્વરૂપ અબંધ સ્વરૂપ આત્માની વાર્તા પણ જેણે સાંભળી છે એમ એનો અર્થ થાય છે. પ્રસન્ન ચિત્તે એટલે કે અંદરમાં એના તરફ નો ખૂબ ખૂબ પ્રસન્ન ભાવ લાવીને, એના તરફ ખૂબ મહાત્મ લાવીને આહલાદથી એ વાતને સાંભળે, સમજે અને માને, સ્વીકારે કે હું બંધ સ્વરૂપ નથી, હું અબંધ સ્વરૂપ છું, હું અબદ્ધ સ્પષ્ટ છું, આ વર્તમાન પર્યાય એ મારું સ્વરૂપ નથી, હું ચૈતન્ય ભગવાન આત્મા છું, એ વાતને વારંવાર વિચારે, સાંભળે અને એમાં એને આનંદ આવે, એવી વાતમાં એને આનંદ આવે કે આ મારી વાત છે, એવા જીવ છે એ સમ્યક્ત્વ પ્રગટ કરે છે. પરની વાર્તામાં જ વિશેષતાથી મોટાભાગનાને રસ હોય છે. કોઈકની બીજાની વાત હોય તો શું 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 કરી અને એમાં કૂદી પડે, પોતે વાંચતો હોય, શાસ્ત્ર અભ્યાસ કરતો હોય, કંઈ પણ કરતો હોય અને જો બીજાની કોઈક બાજુમાં આવીને વાત કરે એટલે તરત એમાંથી, શાસ્ત્રમાંથી નીકળીને એ વાતમાં આવી જાય. આ ટીવી જોવાને આ બધું જે છે એ બધી વસ્તુમાં શું છે, પરની વાત છે. પરની વાતમાં એને બહુ રસ પડે, જીવને પરની વાતમાં બહુ રસ પડે. કેમ રસ પડતો હશે? કેમ કે એને આત્માની વાત સાંભળી નથી, એટલે દિવસમાં એક કલાક સ્વાધ્યાય અને 23 કલાક પરની વાતમાં જ રહે છે. સુઈ જાય છે, ઊંઘી જાય છે ત્યારે એને અંદરમાં સ્વપ્નમાં પરની જ વાત આવે છે, કઈ સ્વની વાત આવતી નથી. સ્વની વાત તો ક્યારે આવે? કે સ્વાધ્યાય કરી અને એનો વિચાર કર્યા જ કરે, અને આખો દિવસ શાસ્ત્ર વાંચન અને એનો જ વિચાર કરે, એને સ્વપ્નમાં એ વાત આવે કે હું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છું, એવી વાત તો સ્વપ્નમાં પણ આવે, પણ બાકી બીજાને તો ક્યાંથી આવે? રાત્રે આપણે પ્રતિક્રમણ કરવાની વાત કરી છે કે સૂતા પહેલા પ્રતિક્રમણ કરવું, અને એની રીત પણ બધાને બતાવી છે કે આ રીતે કરવું, 5 મિનિટનો સમય આપી અને પ્રતિક્રમણ કરવું. કોઈ વિધિવત પ્રતિક્રમણ કરવાની વાત નથી, પેલું ગગડાવી જવાનું ગોખેલું પ્રતિક્રમણ બોલવાની વાત નથી, પરંતુ આપણે કયું પ્રતિક્રમણ કરવાની વાત કરી છે કે હું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ્ઞાયક છું અને મારો શુદ્ધ સ્વભાવ છે, એવા શુદ્ધ સ્વભાવ ભાવે નહીં પરિણમતા આજના દિવસ સંબંધી હું આ પ્રકારે વિભાવ ભાવે પરિણમ્યો છું, અને એ બધું મને હોય નહીં, એ માટે મિચ્છામિ દુક્કડમ, હું ક્ષમા ઈચ્છું છું, અને હવે મારો વધારે ને વધારે પ્રયાસ શુદ્ધ ભાવ તરફનો રહેશે, આ વિભાવ ભાવે પરિણમન એ મારું ન હોય, એ દોષ છે, એ મારો મોટો દોષ છે, એમ પ્રતિક્રમણ કરવાની વાત આપણે કરી છે. એટલે એવું પ્રતિક્રમણ કરી અને પોતે પોતાના સ્વરૂપનો હું જ્ઞાયક છું જ્ઞાયક છું એવો વિચાર કરતા જયારે સુઈ જાય છે તો એને સવારના ઉઠતા એ ભાવ તરત જ આવી જાય છે, અને એવા ભાવ સહિત જયારે નિર્વિકલ્પ ધ્યાનનો અભ્યાસ કરે છે તો એ સફળ થાય છે. એટલા માટે આપણે જયારે ધ્યાનની વાત કરી ત્યારે પણ એની કન્ડિશન સમજાવી હતી કે ધ્યાન કરવા માટે આવો ત્યારે કઈ રીતે તમારે કરવું જોઈએ, આગલા દિવસથી શરૂઆત કરી અને એ દિવસે કઈ રીતે કરવું, એ બધી વાત આપણે ઘણી વાર લીધી છે. જ્યાં જ્યાં શિબિર થઈ છે ત્યાં દરેક શિબિરમાં પણ એ કહ્યું છે, એની સ્લાઇડ્સ પણ બતાવી છે, એના વિશે ડિસ્કશન પણ કર્યું છે. જે કરવાનું છે એ તો આ છે, માત્ર એક કલાક સ્વાધ્યાય કરીએ એમ નહીં ચાલે. પોતાનું સ્વરૂપ અબદ્ધ છે, બંધાયેલો પોતે નથી, પોતે સ્પર્શાયેલો નથી, પોતાની આ વર્તમાન પર્યાય પણ નથી. એ વાતને તો વારંવાર વિચારવાની છે, એ જ વાત હોય, બીજી કોઈ વાત જ ન હોય. ભલે ને બહારમાં એમ લાગે કે આ બીજા કામો કરીએ છીએ, છતાં અંતરમાં તો એ જ વાત રમ્યા કરતી હોય, ચોવીસે કલાક એ જ વાત હોય. ઉઠતા બેસતા ખાતા પીતા દરેક વખતે એક જ વાત હોય કે હું ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ છું, આ વર્તમાન પર્યાય છે, કઈ મારું સ્વરૂપ નથી. અને બીજી બધી વાતમાં જે રસ હોય, મામૂલી સામાન્ય રસ હોય, અને દરેક વખતે એ વાતમાં કાંઈક પણ કોઈક પ્રકારે જો વધારે રસ લીધો હોય તો તરત જ પ્રતિક્રમણ કરે, કરે આ વાતમાં હું ક્યાં પડ્યો. એ અંદરમાં તો દરેક સમયે સમયે એને પ્રતિક્રમણ થવું જોઈએ કે આ વિભાવ ભાવરૂપ હું થયો, મારો આ સ્વભાવ નથી, હું બંધ સ્વરૂપ નથી, હું ચૈતન્ય સ્વરૂપ છું, હું મુક્ત સ્વરૂપ છું. એવી વાત જેને આહલાદથી સાંભળી છે, વિચારી છે, એવા આ જીવો સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે, અને સમ્યક્ત્વની જે પ્રાપ્તિ કરે છે એ અલ્પકાળમાં મોક્ષની પ્રાપ્તિ કરે છે, એવી વાત પદ્મનંદી આચાર્યએ કરી છે. અને એ વાતને અહીંયા શા માટે ગુરુદેવે લીધી, અહીંયા કેમ કે અગાઉ જે વાત આવી ને મોક્ષની પ્રાપ્તિની જે વાત આવી ને, મુક્ત અવસ્થા કઈ રીતે પ્રાપ્ત થાય છે, તો કે આત્માને ગ્રહણ કરતા એ પ્રાપ્ત થાય છે, એ ક્રમ આખો દર્શાવ્યો, એટલે અહીંયા એ વાત કરી કે જેને આત્માની વાત પણ સાંભળી છે, જેણે આત્મા વિશે વિચાર પણ કર્યો છે, એ પણ સમ્યક દર્શન પ્રગટ કરે છે અને એ અલ્પકાળમાં મોક્ષ પ્રાપ્ત કરે છે, એમ આચાર્ય પદ્મનંદીએ પણ કહ્યું છે. એટલે આ વાત આવી, આ વાત આવી એટલે અહીંયા ફરી પાછો એક પ્રશ્ન કર્યો કે તો શું અબદ્ધ સ્પષ્ટની વાર્તા સાંભળી છે તેને શંકિત છે કે તે મોક્ષનું ભાજન છે? બિચારા સામાન્ય બુદ્ધિવાળા માણસો એક નાની નાની વાતને પકડે, એના ભાવાર્થને પકડે નહીં, એમાં કહેવાના આશયને પકડે નહીં, એનું પ્રયોજન સમજે નહીં. અરે ભાઈ, જેને સ્વરૂપનો મહિમા જાગ્યો, સ્વરૂપનો મહિમા જાગ્યો, સ્વરૂપનું મહાત્મ આવ્યું અને પ્રસન્ન ચિત્તે તેના સ્વરૂપને સાંભળ્યું, તેને હું અબદ્ધ છું એવો નિર્ણય થયો છે. હું અબદ્ધ છું, હું મુક્ત સ્વરૂપ છું એવો એને નિર્ણય થાય છે, અને એવો નિર્ણય થયાથી જે એવો જ પુરુષાર્થ કરે છે કે હું સિદ્ધ સમાન છું, અબદ્ધ છું, મુક્ત સ્વરૂપ છું, તો પછી એવો જ એ પુરુષાર્થ કરે છે અને એમાં એ પોતે પોતાના સ્વરૂપને સ્પર્શે છે. ભલે શરૂઆતમાં એને વિકલ્પ હોય છે, અને પછી એ આગળ વધતા વધતા એ નિર્વિકલ્પ ધ્યાનમાં એવો અનુભવ કરે છે, એ કહેવાનો આશય છે. ગુરુદેવ બહુ સરસ રીતે અહીંયા સમજાવે છે કે ભાઈ, જેને સ્વરૂપનો મહિમા જાગ્યો, મહિમા આવ્યો, મહાત્મા આવ્યું કે આવું મારું અદભુત સ્વરૂપ છે, અને પ્રસન્ન ચિત્તે એની વાત સાંભળી, એવા સ્વરૂપને વિશે એને વિચાર કર્યો, એને પછી એમ થઈ જાય છે કે ના, ખરેખર હું અબદ્ધ છું, હું મુક્ત સ્વરૂપ છું, એવો એને નિર્ણય થયો છે. અને આ નિર્ણય પહેલા તો વિકલ્પ રૂપે હોય, ભલે એ વિકલ્પ રૂપે હો, પણ આ હું છું એમ સ્વરૂપનો સ્વીકાર થયો, સ્વરૂપનો પક્ષ કર્યો, એવા સ્વરૂપનો પક્ષ કરનારને રાગનો અને વ્યવહારનો પક્ષ છૂટી જાય છે, એટલે કે રાગ અને વ્યવહારનું મારાપણું છૂટી જાય છે, રાગ અને વ્યવહારની રૂચિ છૂટી જાય છે. કઈ રાગ નહીં આવે, નથી થતો એમ નથી, પણ એની રૂચિ છૂટી જાય છે, એનો પક્ષ છૂટી જાય છે, અને તેથી સ્વરૂપનો આશ્રય કરી અને એ અલ્પકાળમાં સમ્યક દર્શન પ્રગટ કરી અને પછી છેવટે મુક્તિને પાત્ર થઈ જાય છે. જેણે ચિત્ત ચમત્કાર સ્વરૂપ ભગવાન આત્માના અપરિમિત સામર્થ્યની વાત ઉલ્લસિત વીર્યથી સાંભળી છે, તેને હું અબદ્ધ છું, મુક્ત સ્વરૂપ છું, હું આનંદનું ધામ છું, હું સુખનો સાગર છું, હું શાંતિનો દરિયો છું, એમ અંતરમાં પક્ષ થયો, એટલે કે એમ અંતરમાં એને એવો પ્રેમ થયો, એવી રૂચિ થઈ, અને તેથી તે રાગથી ભિન્ન પડીને, રાગની રૂચિ છોડીને, ભાવિમાં સ્વરૂપનો આશ્રય લઈને અવશ્ય સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે અને પછી મુક્તિની પ્રાપ્તિ કરે છે. આ રીતે આ સ્વરૂપની વાર્તા સાંભળવાનો મહિમા કયો છે? સ્વરૂપની વાર્તા સાંભળવી એટલે શું, એ અહીંયા ગુરુદેવે સમજાવ્યું. સ્વરૂપના આશ્રયનું થવું, સ્વરૂપના આશ્રયનું લક્ષ્ય થવું, એ વાત અહીંયા તો કરવી છે. સ્વરૂપનો આશ્રય થાય એટલે પછી શું બાકી રહે? રૂપના આશ્રયનું તો કહેવું જ શું. તો આજે સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
સુખનામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વરતે જય તે પ્રણમો પદ તે વરતે જય તે.